સૌથી પ્રથમ ઈશ્વર પિતાનો હું આભાર માનું છું કે પ્રભુએ મને અને ગ્રેસને ફરીથી તમારી સાથે પ્રભુનું ભજન કરવાને માટે આ તક આપી તેને માટે, અને સાથે સાથે પ્રભુના સેવક દિનકરભાઈ અને જે વડીલો આ મંડળીની વ્યવસ્થા સાચવે છે તેઓએ મને આ તક આપી કે જેથી કરીને હું અહીંયા પ્રભુનું વચન પણ આપી શકું, અને એટલા માટે હું આપનો પણ સર્વનો આભાર માનું છું. એ સાથે સાથે હું અભિનંદન પાઠવું છું, કારણ કે અમેરિકાની અંદર જે ગુજરાતી ચર્ચ જુદી જુદી જગ્યાએ મળે છે, ફેલોશીપ મળે છે, એમાં આ એક ફિલાડેલ્ફિયાની અંદર ગુજરાતી એવી મંડળી છે કે જોએ પોતાનું આ પ્રભુ મંદિર લીધું છે, ખરીદ્યું છે અને આ રીતે સેવાઓ કરે છે, અને એટલા માટે હું પ્રભુનો ખાસ આભાર માનું છું. દિનકરભાઈ અને જે બધા લીડર છે તેઓને હું મારા હાર્દિક અભિનંદન આપું છું. હું અહીંયા આવતો હતો, મેં કહ્યું કે હવે નિલેશભાઈને કે ચર્ચ કોણ ખોલ્યો છે, ત્યાં કહે છે કે બીજા લોકો છે તેઓને અમુક સમય માટે આ ચર્ચ વાપરવા માટે મેં આપ્યું છે. અભિનંદન બીજા ચર્ચ અમને વાપરવા માટે આપે છે, જ્યારે અહીંનું ગુજરાતી છે એ બીજા લોકોને આ રીતે આપે છે. અગાઉ હું આવ્યો હતો ત્યારે આ જગ્યા લેવાને માટે આખી મંડળી તરીકે અહીં આવેલા, અને તે વખતે હું અહીંયા હાજર હતો, મેં બધો વિડીયો પણ લીધેલો, એ પણ મને યાદ છે. અને ત્યાર પછી એ આખી બાબતને પ્રભુએ મદદ કરી, મંડળી દ્વારા પ્રભુએ એના લોકો દ્વારા નાણાં પૂરા પાડ્યા, અને મને આજે સવારમાં તો એવું કીધું આવ્યું કે લગભગ આ બધા પૈસા જાણે કે ભરી દીધેલા છે. અને હવે આગળ એક બીજું ફોરવર્ડ કે કદાચ ભવિષ્યમાં મંડળીને માટે આના કરતાં વધારે સંખ્યામાં લોકો બેસી શકે, વધારે સગવડવાળું એ પ્રભુ મંદિર પણ લેવા માટે તમે વિચારી રહ્યા છો. પ્રભુ તમારી એ ઈચ્છા તમારા એના સમયની અંદર પૂરી કરે. પ્રભુને કશું અશક્ય નથી, માગીએ અને કલ્પીએ કરતાં એ વિશેષ કરનાર પ્રભુ છે, અને એટલા માટે હું પ્રાર્થના કરું છું કે એ ઈચ્છા પણ પ્રભુ પૂર્ણ કરે. મારે ઘડિયાળના કાંટા પ્રમાણે 2 વાગે પૂરું કરવાનું છે, અને એટલા માટે મેં અહીંયા વાત કરી છે કે જે મેં પાવર પોઈન્ટ તૈયાર કર્યું છે એમાં 1-2 ગીતો અને થોડી સેવાઓના ફોટા છે, એટલે છેલ્લો આશીર્વાદ પૂરો થશે, બધા મળશો તે વખતે તમે ચાલુ કરશો કે જેથી કરીને આપણો સમય પણ બચી જાય અને બધા લોકો જોઈ શકે. પણ હું 5-1 મિનિટની અંદર એ સેવાઓ વિશે જણાવીશ. ગુજરાતી ઇન્ડિયન ક્રિશ્ચિયન ચર્ચ જે કેલિફોર્નિયાની અંદર છે ત્યાં હું પાળક તરીકે સેવાઓ આપું છું. લાંબા સમય સુધી વોલેન્ટિયર તરીકે કોઈ પણ જાતના વિતરણ વગર મેં સેવાઓ આપી, અને પ્રભુની કૃપામાં મંડળીએ જ અત્યારે એ સેવાઓની જવાબદારી સોંપેલી છે, અને ત્યાં હું કામ કરું છું. એ મંડળી તરફથી પણ આપને મારા હાર્દિક શુભેચ્છાઓ. બીજી બાબત કે સારું પરેશિયા પ્રભુએ 1980માં મને દર્શન આપેલું મિશનરી કાર્ય માટે, અને ત્યારે આખા ગુજરાતની અંદર એક મિશનરી મુવમેન્ટ શરૂ થયું, અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર બધા બિશપ સાહેબો તે વખતના ભેગા થયા અને એમની સાથે વાતચીત કરી, અને ફર્સ્ટ ઓલ ઇન્ડિયા મિશનરી કોન્ફરન્સ એ ભરવામાં આવી. સૌથી પ્રથમ ગુજરાતમાંથી આફ્રિકાની અંદર મિશનરી કોઈ ગયા હોય તો ગુજરાતી મિશનરી ગયા હતા, ડૉક્ટર ઈસુ ભિષ્ટાચારી, ડૉક્ટર જેકે સાહેબ, જેકે ક્રિષ્ણમુક્તિ સાહેબ એમના પિતાશ્રી વર્ષો પહેલાં એ મિશનરી તરીકે આફ્રિકામાં ગયા હતા. અને ત્યારબાદ ઘણા બધા મિશનરીઓ આયર્લેન્ડથી અને અમેરિકાથી આવીને સેવા કરતા હતા. 1980ની અંદર જે છેલ્લા મિશનરી હતા એ મેથોડિસ્ટ ચર્ચમાં જોવા જઈએ તો બામન દાદા, સીએનઆઈમાં જોવા જઈએ તો બોયલ સાહેબ ને બધા હતા, પણ 1980ની અંદર તે જવાના હતા. અને એ દરમિયાન મિશનરી મુવમેન્ટ શરૂ થઈ ગયું, અને પ્રભુની કૃપામાં મેં મિશનરી મોકલ્યા, અને આજે ગુજરાતમાં બધી મંડળની અંદર મિશનરી કાર્ય ચાલે છે. અને સાથે સાથે મેથોડિસ્ટમાં 66 મિશનરીઓ ત્યાં કામ કરી રહ્યા છે. પ્રભુના નામને ધન્યવાદ આપું છું. પણ એ જ કાર્ય લઈને 1997 ની અંદર હું અને ગ્રેસ અહીં આવ્યા. અમારું આવું બહુ જ મુશ્કેલજનક હતું. પ્રભુએ ત્યાં અમને વાપરતા હતા, ઘણી બધી એવી સારી જવાબદારીઓ અને ઘણું બધું માન હતું. ત્યાર પછી અમે અહીંયા આવ્યા અને અહીંયા આવીને પણ અમે ઘણીવાર એકલા રસ્તામાં પણ રડ્યા છે, ઘરમાં પણ રડ્યા છે. ઘણીવાર હું લોકોને કહું છું, હું જ્યારે ત્યાં હતો ત્યારે એવું લાગતું હતું, કોઈ ક્યાં વિચાર આવે કે અમેરિકામાં તો ધૂળ નહીં હોય, પણ પછી અહીંયા આવ્યો તો અહીં ધૂળ તો છે જ. ઘણી બધી મહેનત કરવી પડે છે અને પ્રભુની સેવા સાથે કરવાની. અને પ્રભુએ મને કૃપા આપી, અમે શાલોમ ફોર એશિયા નામની એક આગવી સેવાઓ અહીંયા શરૂ કરી અને ત્યારબાદ ઇન્ડિયાની અંદર એનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને ગયા જુલાઈ મહિનાની અંદર એક નાનું બોર્ડ બનાવીને અહીંયા એનું રજિસ્ટ્રેશન અમે કરાવ્યું છે. પણ અમારી ઈચ્છા છે સુવાર્તાનું કાર્ય, મુખ્ય જે કાર્ય છે સુવાર્તાનું કાર્ય. અને એ સુવાર્તાનું કાર્ય જેમ હમણાં જ બેન આગળ આવીને કહેતા હતા કે આપણે સુવાર્તા આપ્યું હોય તો સાથે સાથે આ રીતનું નાતાલની ગિફ્ટ કે સોશિયલ તમે એવું કંઈ સામાજિક કાર્ય કરો. કારણ કે આપણા દેશની અંદર તમે સીધું રહીને હવે કહી ના શકો. આપણે પહેલાં જતા હતા, આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે, એ જમાનો હવે ગયો. હવે તમારે સુવાર્તા બદલવાની નથી, પણ સુવાર્તાની રીતો બદલવાની છે. ઈસુને બદલવાની કોઈ જરૂર નથી અને કોઈ બદલાવી શકશે નહીં. સુવાર્તાને કોઈ બદલાવી શકશે નહીં, પણ સુવાર્તાની રીતો. અને એટલા માટે જેમ જેમ આપણે આગળ ને આગળ વધીએ છીએ, દુનિયાની અંદર ઘણી બધી રીતે પ્રગતિ થાય છે, એ રીતે સુવાર્તા આપવાને માટે પણ આપણે જુદા જુદા સાધનો આપણા મિશનરીઓએ સામાજિક ક્ષેત્રે સ્કૂલ ખોલીને, દવાખાનાઓ ખોલીને, ગરીબોની સેવાઓ કરીને, ઉદ્યોગ દ્વારા જુદી જુદી તાલીમ આપીને સુવાર્તા આપી અને આજે ભારતની અંદર કેટલી બધી મંડળીઓ પ્રભુની સેવા કરે છે. પ્રભુના નામને ધન્યવાદ. અને એ રીતે અમે સેવા કરીએ છીએ. માથેનુંમાં જે પ્રભુનું વચન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગામે ગામ અને શહેરે શહેર ફરતા હતા, સભાસ્થાનમાં ઉપદેશ આપતા હતા અને જેઓ અનેક પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને સાજા કરતા હતા. એટલા માટે સુવાર્તા, પ્રચારની સેવા, ઉપદેશની સેવા અને જેઓ દુઃખી છે શરીરમાં અને અન્ય રીતે તે લોકોને એમાં કોઈને રીતે ઉત્તેજન આપીને પ્રભુની શાંતિ તેઓને મળે, પ્રભુની સુવાર્તા મળે, એનો આધાર લઈને અમે સેવા કરીએ છીએ. પૂનાની અંદર અમે બાંબુમાંથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે ગરીબ લોકો અને ત્યાં ઘણા બધા પીનારા લોકો પણ છે, બહેનો ત્યાં છે, તેઓની મધ્યે અમે એક બહેનને મિશનરી તરીકે મૂક્યા છે. એક ઝાડ નીચે તેઓ મળે છે કોઈ કોઈ વાર અને ત્યાં બાળકોને શિક્ષણ આપે છે. 8x6 ફૂટનું એક નાનું ઘર, એક ઝૂંપડી જેવું, એની અંદર બાળકો કોઈ વાર ભેગા કરે છે અને સેવા આપે છે. અને ત્યાં અમારું પુનામાં એ કાર્ય ચાલે છે. એટલું જ નહીં, ત્યાં મેડિકલ ડિસ્પેન્સરી પ્રોફેસર રવિકાંત કાંતના પત્ની ત્યાં ચલાવે છે. અઠવાડિયામાં 2 વાર તેઓ ત્યાં જાય છે ગરીબ લોકો મધ્યે, તેઓને તપાસે છે અને તેઓને સામાન્ય એવી દવાઓ આપે છે. અને જરૂર પડતા મુક્તિ મિશન જે ત્યાં છે એ મુક્તિ મિશનના ડૉક્ટરો પાસે મોકલવામાં આવે છે કે તેઓને વધારે ત્યાં સેવાઓ કરે. એટલું જ નહીં, અમે ધોળકાની અલાયન્સ મંડળી કટલાલની ત્યાં અંદર જે મંડળી છે ત્યાં, મીન્સ કે હોસ્ટેલો છે ત્યાં, અને વડોદરામાં જે હોસ્ટેલો છે ત્યાં, અને મસીયા જે ટીમ છે ત્યાં, એ લોકો જે બાળકો ત્યાં લાવે છે તેઓને પણ કોઈ રીતે અમે સ્પોન્સર ઊભા કરીએ છીએ અને એ લોકોને મહિનાની ફી શાલોમ ફોર એશિયા દ્વારા અમે આપીએ છીએ. અમે લેપ્રેસી અમદાવાદની અંદર 7 કોલોની છે, લેપ્રેસી કોલોની, અમારી એક જે ત્યાં CNI ચર્ચનું કબ્રસ્તાન છે એની પાસે એક લેપ્રેસી કોલોની છે. એ કોલોનીની અંદર પણ લેપ્રેસી મધ્યે અમે ત્યાં કામ કરી રહ્યા છીએ. અમે ઘણા ગરીબ કુટુંબ જોવાની $50 કરતાં પણ મહિનાની ઓછી આવક છે, એકદમ ગરીબ છે, વિધવાઓ છે, તેઓને ગ્રોસરી મહિનાની આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને અમે ઇવેન્ટની અંદર 24 પાઠનો લેસન તૈયાર કર્યું છે, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી, અને આ લેસનો કરાવે છે. અત્યાર સુધીમાં લગભગ 1500 કરતાં વધારે નોન ક્રિશ્ચિયન લોકોએ એ અભ્યાસ કરેલો છે. અમે એમને બાઇબલ ફ્રી આપીએ છીએ અને એમના જીવનની અંદર તેઓ વૃદ્ધિ પામે એના માટે ત્યાં અમદાવાદની અંદર અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ રીતે અમારી જુદી જુદી સેવાઓ ઘણી બધી ચાલે છે. જો તમારી ઈચ્છા હોય તો shalomforasia.org એ જો તમે ખોલશો તો એની અંદર તમે વેબસાઇટની અંદર વધુ જોઈ શકો છો. હમણે થોડા સમય પહેલાં જ વેબસાઇટ મૂકી છે. હું કંઈ કોમ્પ્યુટરનો નિષ્ણાંત નથી, પણ થોડું થોડું કંઈ કરીએ છે, કોઈ મદદ કરે છે અને તે કરી રહ્યા છે. પણ 2010ની અંદર અમે ફેસ્ટિવલ ઓફ ઇવેન્જેલિઝમની વ્યવસ્થા કરી છે. 10 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે, 5 દિવસ આઉટરીચ અને 5 દિવસ મંડળીની અંદર. 5 દિવસની અંદર અમે 5 ટીમ પાડવાના છે. એક ટીમમાં 10 થી 15 જણા હશે કે જેઓ એક ગામમાં 2 દિવસ અને બીજા ગામમાં 2 દિવસ એ રીતે તેઓ પ્રીચિંગ કરશે. બાળકો અને બહેનો અને જુવાનો મધ્યની બપોરની મિટિંગ અને સાંજે 5 વાગે ઓપન એર મિટિંગ. 25% આપણા ખ્રિસ્તી લોકો હોય ને 75% નોન ક્રિશ્ચિયન લોકો હોય એવા લોકો આવે કે જેથી કરીને ભાજપ અને બીજા લોકો આપણો બહુ વિરોધ કરે તો પણ આપણને ત્યાં એક આપણું પોતાનું ઘર હોય તો એમનો આપણને ટેકો મળી શકે. અને એટલા માટે અમે એક ટીમ 2 જગ્યાએ કરે તો 5 ટીમ 10 ગામડાની અંદર જેટલા બને એટલા 25,000 કે તેથી વધારે લોકોને અમે સુવાર્તા, બાઇબલ અને પેકેટ આપવા માગીએ છીએ. અને ત્યાર પછી પાછા અમે અમદાવાદમાં આવીશું અને ત્યાં જે ન્યૂ કન્વર્ટ છે, જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, નવા ખ્રિસ્તી લોકો છે અથવા શોધક છે, તેઓને બોલાવવાના છે. અને ગુજરાતની તમામ મંડળીઓને અમે અપીલ કરવાના છે કે તમારા મિશનરીઓ પણ આવે, કે જેઓને અમે દિવસ દરમિયાન 300-400 જે માણસો ભેગા થાય એમને અમે ટ્રેનિંગ આપીએ. અને રાત્રે મણિનગર ચર્ચ કમ્પાઉન્ડની અંદર ઓપન એર મિટિંગ બધી મંડળોને માટે. અને 2010 થી 2020 10 વર્ષના ગાળામાં મંડળીઓ વધારે ને વધારે ઇવેન્જેલિઝમના કાર્યની અંદર જોડાય, એમનું તન, મન અને ધન રોકે અને એ દ્વારા પ્રભુ હવે બહુ જ બહારના પાસે છે ત્યારે ઘણા બધા લોકોને સુવાર્તા મળે એવો પડકાર આપવા માટે પણ અમારી ઈચ્છા છે. તો આ બધાને માટે તમે પ્રાર્થના કરશો. એના માટે ખાસ કરીને ઓક્ટોબરમાં જો આવવું હોય તો અમારી સાથે તમે જોડાઈ શકો છો. તમારા કુટુંબમાં રહેવાનું અને એ રીતે તમે ત્યાં વેકેશન ગાળી શકો. અને આપણે અમેરિકામાં રહીને પણ પ્રભુના કાર્યને અને ભારતની મંડળીને ભૂલી ગયા નથી. કારણ કે ઘણા લોકો માને છે કે અમેરિકામાં જે બધા જાય છે એ કદી ભારતને યાદ કરતા નથી. હા, બલકે ઘણા ભૂલી પણ ગયા છે, પણ ઘણા બધા લોકો ભારતને યાદ કરે છે. અને હું માનું છું કે જો તમે તમારી પ્રાર્થનાઓ કરશો અને રજા મળે અને તમે પ્લાનિંગ કરશો તો અમારી સાથે તમે જોડાઈ શકો છો. જો તમે જણાવશો, જમવાનું તો વ્યવસ્થા થઈ જશે, એની ચિંતા કરશો નહીં, પણ તમે જરૂરથી આવશો. અને નાણાકીય મદદ આ મિનિસ્ટ્રીમાં કરવી હોય તો પણ તમે કરી શકશો. મરહુમ, અમે બીજું જે કામ કરીએ છીએ ગુજરાતી ભાષામાં સાહિત્ય આપવાનું. અને એટલા માટે અગાઉ હું અહીંયા આવેલો ત્યારે મેં મરહુમ રે વારબી દેસાઈ સાહેબ, મારા ફાધર ઇન લો, એમના સંદેશાની 2 ચોપડીઓ ગુજરાતીની અંદર બહાર પાડી હતી. ત્યાર પછી હું ગયા વર્ષે ફરીથી ઇન્ડિયામાં ગયો અને એમના જે સંદેશા છે એની બીજી 2 ચોપડીઓ એટલે 3rd અને 4th ભાગ એ બહાર પાડવામાં આવેલો છે. અને એ પણ તમારી પાસે હું આજે લઈને આવ્યો છું. બહુ સારું છે. પવિત્ર આત્મા મંડળીમાં અને મંડળીનો સર્વે સર્વા. અને આ દિવસોમાં પવિત્ર આત્માને બાજુ પર રાખીને ઘણા બધા લોકો આગળ વધવા માગે છે. અને એ જમાનાની અંદર મરહુમ રે વારબી દેસાઈ સાહેબે પવિત્ર આત્મા વિશે જે સંદેશ આપેલા એ મને યાદ છે. છેલ્લા દિવસોની અંદર એમની રૂમની અંદર એક કોટલીની અંદર ભરાઈ રહેતા હતા. અને મારા સાસુ કહે છે આ માણસ ગાંડો થઈ ગયો છે, કે છે 3 દિવસથી ખાતા નથી અને કહે છે કે રૂમમાં ભરાઈ રહે છે, કે છે. પણ જ્યારે એમનું મેં સાહિત્ય એમના ઘણી નોંધ બધી વાંચી મારી પાસે છે ત્યારે પવિત્ર આત્માએ ખરેખર એમને જે દર્શન આપેલું અને એ વિશે એમણે જે સંદેશાઓ આપેલા એ સંદેશા છે તમે લઈ શકો છો. અને બીજી બાબત, ખ્રિસ્તી કુટુંબ જીવન જેઓ શાહપુરમાં હતા અને મણિનગરમાં ઘણાને ખબર છે એમણે કુટુંબ જીવન પર સંદેશા આપ્યા. બહુ અસરકારક સંદેશા છે. જો તમે એ વાંચશો તો એનો પણ તમને આશીર્વાદ મળશે. અને સાથે સાથે રેવરન્ડ બી એસ પરમાર સાહેબ, એમને પણ તમે સાંભળ્યા હશે, ખ્રિસ્તી બંધુમાં એમના લેખ આવતા હતા, બેન્જામિનભાઈ પરમાર, અને એમને અમે પ્રથમ સંદેશાની ચોપડી બહાર પાડી છે, દેમાસ પ્રથમના પ્રેમનો ત્યાગ કરનાર. આ તો એક સંદેશાનું હિડિંગ છે, પણ બીજા ઘણા સંદેશામાં છે. અને આ ચોપડીઓ અમે પણ સેવામાં આપીએ છીએ, અને આમાંથી જે કંઈ નાણાં અમને મળે છે એ અમે આ સાલોમપુર એશિયાની સેવાને માટે વાપરે, અમારા ઘરની અંદર એવું વાપરતો નથી, પ્રભુની સેવાને માટે. કારણ કે તમે જુઓ કે બહુ જ જુદું જુદું કાર્ય છે, અને એટલા માટે તમે આ ચોપડીઓ લઈ શકો છો. લગભગ હું માનું છું કે 38 કે 39 સેટ મારી પાસે લાવ્યો છું, કારણ કે ત્યાર પછી મારે કેનેડામાં 3 દિવસની ખાસ મિટિંગો ચલાવવા માટે જવાનું છે, એના માટે પણ મારે થોડા પેકેટો લઈ જવાના છે. તો જો તમારી ઈચ્છા હોય તો તમે લઈ જઈ શકો છો. સાલોમપુર એશિયાના મૂળમાં જ્યાં 50 કે તેથી વધારે જે કોઈ દાન આપે છે તેઓને અમે આ ચોપડીઓ ફ્રી આપીએ છીએ. અમે કોઈને એક એક કોપી વેચતા નથી, આ ભેટ માટે છે. પણ એ રીતે સાલોમપુર એશિયાની સેવાની અંદર તમને વાંચવાનો આનંદ મળે, પ્રભુમાં વૃદ્ધિ પામો અને મિનિસ્ટ્રીમાં સેવા આપો. $50 કે તેથી વધારે જે કંઈ તમે આપો તો આ ચોપડીઓ જાણે કે તમને ભેટ તરીકે મળશે, અને નીચે હોલની અંદર એ તમને મળશે. જો પૈસા તમે ન લાવ્યા પછી આપશો તો પણ અમને વાંધો નથી, પણ વિશેષ કહીને તમે લો કે ના લો પણ પ્રાર્થના તમે કરતા રહેશો. મારા વાઇફે એને પ્રભુએ દાન આપ્યું છે, અને ઘણા બધા ગુજરાતી ગીતો એણે પોતે લખ્યા છે અને ઘણા ભાષાંતર કર્યા છે. અને 4-5 વર્ષ પહેલાં હું ગયો હતો ત્યારે અમે અમુક આપણા ખ્રિસ્તી ભાઈ બહેનોને એકઠા કરીને સ્ટુડિયોમાં જઈને આ સીડી બહાર પાડેલી. અદ્ભુત કૃપા, અમેઝિંગ ગ્રેસ, પહેલું જ ગીત છે, કદાચ તમે અહીંયા અમારું જ્યારે છેલ્લે પૂરું થાય ત્યારે સાંભળશો. આકાશ મનાવો બાપ, એમને એને પ્રાર્થના પરી ગીત બનાવેલું છે. એવા ઘણા ગીત, અને આ કેસે જો તમે સાંભળશો પણ તમને ઘણો આનંદ થશે. એટલા માટે અમારી પાસે આ કેસેટ છે, જો આ કોઈને લેવી હોય તો પણ એ તમે મને મળી શકો છો, એની પણ થોડી જો મારી પાસે છે. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, અમે જે કંઈ કરીએ છીએ તમારા નામે કરીએ છીએ અને તમારા માટે કરીએ છીએ. પ્રભુ, અમે જે કંઈ જાહેરાતો આપી છે એમાં પણ તમે મહિમા પામો. અમે કોણ પ્રભુ તમારી સેવા કરી શકીએ, અમે કોણ તમારું ભજન કરી શકીએ, પણ પ્રભુ તમે અમને કૃપા આપો છો, અમે આભાર માનીએ. અને ત્યારે પ્રભુ મારા હોઠને સ્પર્શો, પવિત્ર આત્મા હું તમારો સ્પર્શ માગી લઉં છું. પ્રભુ મારી મોટાઈ, મારું જ્ઞાન, મારી ધાર્મિકતા, મારો અનુભવ નહીં પ્રભુ, પણ તમારો આત્મા અને તમારો પ્રભુ તમારું આચ્છાદાન માગી લઈએ છીએ. અને સાંભળા, સંભળાવનારને સાંભળનાર બંનેને આશીર્વાદ ઈસુ પ્રભુને નામે. આમેન. જે આજનું વચન છે યોહાનની લખેલી સુવાર્તાને 2 અધ્યાય. હવે સામાન્ય રીતે મોટા ભાગે તમે લગ્નની અંદર એફેસનો પત્ર અને કાના ગામનો આ જે 2 અધ્યાય એના વિશે ઘણા સંદેશા સાંભળ્યા હશે. તમે જો એ લગ્ન કર્યા હશે તમારા લગ્નના સંદેશા યાદ હશે કે મને ખબર નહીં હોય. જો ટેપ કર્યા હોય તો સાંભળજો કોઈ વાર જઈને, ઘણું જરૂરી છે. અને એમાંય અમુક વર્ષો વીતી જાય પછી જો એ સંદેશા જો ટેપ કર્યા હોય તો ખાસ જોજો, કારણ કે એમાં ઘણું બધું તમને તાજું થશે. પણ આજે એ ટોપિક લઈને એમાંથી હું તમારી તરફ થોડું ધ્યાન દોરવા માગું છું. મને આશા કહેતા હતા કે ફિલાડેલ્ફિયામાં કહે છે કે માસા આ વખતે બહુ લગ્ન થયા, માનું છું કે ફિલાડેલ્ફિયામાં હજુ થવાના છે કે છે, એટલે મને થયું કે સારું ત્યારે ચાલો આપણે એના વિશે થોડું બોલીએ. 2 અધ્યાય, પહેલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચમત્કાર. હું ઘણી વાર વિચાર કરું છું શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સૌથી પહેલો ચમત્કાર આ કાના ગામમાં કર્યો, અને હું જે માનું છું તે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યક્તિનું રૂપાંતર કરવાને માટે આવ્યા હતા, એનું બદલાણ કરવાને માટે આવ્યા હતા. એ પાપીને સંત બનાવવા માટે આવ્યા હતા. અને એટલા માટે સૌથી પ્રથમ જે પાણીમાંથી પ્રભુ દ્રાક્ષ રસ બનાવે છે, અને જે પાણી જો દ્રાક્ષ રસ સ્વાદિષ્ટ એવી મહાન સેવા પ્રભુ કરવા માંગતા હતા કે હું એ પાપી માણસને સંત બનાવવા માટે, એનું બદલાવ કરીને એને એના મહિમાને માટે વાપરવા માટે હું ચાહું છું. અને એટલા માટે ઘણા કારણોનું એક કારણ એ કહી શકાય, આ પહેલો ચમત્કાર છે. પણ આજે બીજી કલમ આપણે જોઈશું. તમારું બાઇબલ ખુલ્લું રાખજો, કારણ કે જ્યારે પ્રભુનું વચન કોઈ પણ સેવક આપે છે ત્યારે પ્રભુના વચનનો આધાર એ અગત્યની બાબત છે. અને અહીંયા બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, દ્રાક્ષ રસ ખૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહેશે કે તેઓની પાસે દ્રાક્ષ રસ નથી. અને આ કલમમાંથી બે બાબતો તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. સૌથી પ્રથમ લખવામાં આવ્યું છે કે દ્રાક્ષ રસ નથી, દ્રાક્ષ રસ નથી. કાના ગામમાં લગ્ન પ્રસંગ છે, જાનૈયા પક્ષના કન્યા પક્ષના મહેમાનો છે, ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ ખ્રિસ્તની માં છે, ઈસુ ખ્રિસ્તના શિષ્ય પણ ત્યાં હાજર છે. બધું આપણે કાના ગામમાં એ લગ્ન પ્રસંગે જોઈએ છે, ઘણું બધું છે. પણ કશું એવું અગત્યનું છે કે નથી, શું નથી? દ્રાક્ષરસ નથી, દ્રાક્ષરસ નથી. લોકોને આપવાને માટે, લોકોને આનંદિત કરવાને માટે જે હોવું જોઈએ તે હવે કાના ગામની અંદર એ લગ્ન પ્રસંગે નથી. અને વાળો આ બાબત આત્મિક જીવનમાં પડકાર આપે છે. ખ્રિસ્તી વ્યક્તિ પાસે, ખ્રિસ્તી મંડળી પાસે ઘણું બધું છે. એની પાસે બાઇબલ છે, એની પાસે ગીતો છે, એની પાસે સાધનો છે, એની પાસે પ્રભુ મંદિર છે, એની પાસે વ્યવસ્થાઓ છે, એની પાસે આગેવાનો છે, ઘણું બધું છે. અને છતાં ઘણી જગ્યાએ બનવા જોગ છે કે ઘણું બધું હોવા છતાં વ્યક્તિના જીવનમાં કે મંડળીના જીવનની અંદર પણ છતાં એવું છે કે જે પ્રભુના મહિમાને માટે બીજાને આપવાને માટે એની પાસે નથી, એ ખાલી છે, એ ખાલી છે. જે લોકોને આપવા જરૂરનું છે એની પાસે નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુસાફરી કરતા હતા અને એક કુટુંબ એના ઘરમાં બોલાવે છે. અને તમને બધાને ખબર છે, માર્થાને મરિયમ આમંત્રણ આપે છે પ્રભુને. અને ત્યાં ઘરમાં બધું કામકાજ થતું હતું, સરભરા કરવાનો. મરિયમ પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની વાત સાંભળતી હતી. અને માર્થા પ્રભુની પાસે એને કહે છે, પ્રભુ તને કશી ચિંતા નથી, મહેમાનને બોલાયેલા ને મહેમાનને ઠપકો આપવા માંડી. પણ ત્યાં એક વાત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, એક વાતની તારે જરૂર છે, એક વાતની તારે જરૂર છે. એ ઘરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, ઘણું બધું હતું, અને છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એક વાતની તારે જરૂર છે. બધું હતું પણ એક વાત નથી, કહ્યું ઈશ્વરના ચરણોમાં બેસવાની, ઈશ્વરના ચરણોમાં બેસવાની, ઈશ્વરનું સાંભળવાની. અરે આ અમેરિકા દેશની અંદર અને આ અમેરિકાના ખ્રિસ્તી કુટુંબોની અંદર એમની પાસે ઘણો બધો સમય છે, પણ ક્વાઈટ ટાઈમ કરવાનો, પ્રભુના વચનો વાંચવાનો, પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુને સાંભળવાનો આજે ઘણા જીવોની પાસે સમય નથી, સમય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાને કહે છે, કે એક વાતની તારે જરૂર છે, ઈશ્વરના ચરણમાં બેસવા. જો પેલો જુવાન માણસ, જ્ઞાની માણસ, અનંત જીવનનો વારસો પામવાને માટે એ દોડતો દોડતો પ્રભુની પાસે આવ્યો. અરે એટલે સુધી એનામાં સન્માનની ભાવનાઓ હતી. આજે ઘણી બધી જગ્યાએ જોયે છે, જે વડીલો હોય છે, ઘણા જુવાનિયા એટલું બધું ભણેલા હોય છે, એના પૈસા કમાય છે, કે ઘણીવાર એ વડીલોને પૂછતા પણ નથી, એમનું કોઈ સન્માન રાખતા નથી, એમને સાંભળતા પણ નથી. મને યાદ છે, મારા પિતાશ્રી અભણ હતા, વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા અરવિંદ સોસાયટીની અંદર હતા. અને જો છોકરાઓ બીડી પીતા હોય અને મારા પિતા સાયકલ લઈને ત્યાં જતા હોય ને તો બીડીઓ ફેંકી દે, બીડીઓ ફેંકી દે, એટલું સન્માન રાખતા હતા. સન્માનની પણ, અને આ વાત જે ત્યાં સન્માન સાથે ચટ્ટો એટલો સુઈ જાય છે, ધનવાન પ્રણામ કરે, એ દોડતો દોડતો આવે છે, એ ધાર્મિક જુવાન છે, નમ્ર છે. પણ ઈસુ એને શું કહ્યું? તું એક વાત સંબંધી અધૂરો છે. એની પાસે ઘણું હતું, પણ છતાં એવું હતું કે જે એની પાસે નહોતું, એ નહોતું. અને એટલા માટે કે છે, તું એક વાત સંબંધી અધૂરો છે. માર્કના 10મા અધ્યાયની અંદર એ લખવામાં આવ્યું છે, 21મી કલમમાં, તું એક વાત સંબંધી અધૂરો છે, તારી પાસે જે જે છે એ વેચીના દરિદ્રને આપી દે અને મારી પાછળ. બીજા શબ્દોમાં, સ્વાર્પણની જે ભાવના છે એનામાં નહોતી, સ્વાર્પણની ભાવના એનામાં નહોતી. ઈસુની પાછળ ચાલવા એ તૈયાર નહોતો. હલો, ઈસુની પાછળ ચાલવું બહુ અઘરું છે. અમે બે અઠવાડિયા પહેલા એક મદ્રાસના બ્રાહ્મણ જુવાન, પાક્કો બ્રાહ્મણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને ઘણીવાર આપણા કરતા આત્મામાં એ કેટલો બધો મજબૂત હું જોઉં છું. અને એ પ્રશ્ન હા કર્યો, ઈસુની પાછળ ચાલવું એટલે શું? ઈસુની પાછળ ચાલવું એટલે આ વધસ્તંભ સોનાનો ગળામાં નાખો કે હાથમાં નાખો એ નહીં. ઈસુની પાછળ ચાલુ જે કોઈ પોતાનો નકાર ના કરે. અહીં તો નકાર આપણો પોતાનો કરી શકાય, આ બન્યું. પોતાનો નકાર કરો અને વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવો. વધસ્તંભ દુઃખ છે. ઈસુની પાછળ ચાલવું એ સહેલું નથી, વાલો બહુ અઘરું છે. જુવાન એક વાત સમજ્ય, સ્વાર્પણ એનો પોતાનો નકાર કરવાને માટે, એની સંપત્તિ એના ઉપર એનો પ્રથમ પ્રેમ એ છોડવાને માટે એ તૈયાર નથી. જો પ્રેક્ટિકલનો 4થો અધ્યાય, લાવદિકિયાની મંડળી એ શું માનતી હતી? ત્યાં લખવામાં આવ્યું છે, ધનવાન સંપત્તિવાન મંડળી એ માનતી હતી કે અમે ધનવાન છે, અમને કશાની ખોટ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને શું કહે છે? તું કંગાલ, બેહાલ, દરિદ્રી અને આંધળો તથા નગ્ન છે. ઘણું હોવા છતાં એ ખાલી હતી, ઘણું હોવા છતાં એ ખાલી હતી. અને એટલા માટે કહે છે, માટે તું ઉત્સાહિતા અને પસ્તાવો કર. ઘણી બધી બાબતો ત્યાં લખવામાં આવી છે. ઘણી વખતે આપણામાં આનંદ હોય છે બધી જગ્યાએ. હું સાલોમ ચર્ચ ને મણિનગર ચર્ચમાં હતો ત્યારે ઘણીવાર મારે મારી ઓળખાણ આપવી પડે કે ભાઈ હું તમારો પાળક છું આ મંડળીનો, કારણ કે રેગ્યુલર આવતા હોય એમને તો એ દિવસે જગ્યા જ ના મળે. પણ વર્ષમાં જેવો એકવાર આવતા હોય એવો આઈને બેસી જાય, એટલે પછી હું એમને ઓળખું નહીં પાછું, એટલે મારે એમને ઓળખાણ આપવી પડે કે હું તમારો બાળક છું. ઘણા લોકો દેહનો આનંદ છે પણ આત્માનો આનંદ નથી. અને એટલા માટે પહેલા યોહાન 1:4 એ પ્રમાણે કહે છે કે અમારો આનંદ સંપૂર્ણ થાય માટે અમે આ વાતો લખીએ છીએ. ઓ વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોની અંદર અને એના પાલનની અંદર જે આનંદ છે એ બહુ ગજબનો આનંદ છે. જે ગજબનો આનંદ છે, આજે ઘણા બધા ખ્રિસ્તીઓમાં આનંદ છે પણ અંદરનો આનંદ નહીં. અને પાઉલ તો વારંવાર કહે છે પ્રભુમાં આનંદ કરો, પ્રભુમાં આનંદ કરો. હું ફરીથી કહું છું, આનંદ કરો, દુઃખમાં આનંદ કરો, મુશ્કેલીઓમાં આનંદ કરો, વિરોધ વાતાવરણમાં આનંદ કરો. અઘરું છે કે છે ખ્રિસ્તી વ્યક્તિ પાસે, ખ્રિસ્તી મંડળી પાસે લોકો એવું જોવા માગે છે, એવું લેવા આવે છે, પણ જે એમની પાસે નથી. તેમના ભૌતિક વાનાઓમાં, કુટુંબમાં, મિત્રોમાં, સમાજમાં, ધર્મમાં નથી. એ પ્રાપ્ત કરવાને માટે ઘણા બધા લોકો પ્રભુના ઘરમાં આવે છે, ખ્રિસ્તી વ્યક્તિ પાસે આવે છે, પણ તેઓ ખાલી પાછા જાય છે, ખાલી પાછા જાય છે, નબળા છે. એ શક્તિ મેળવવા આવે છે, ઘણા માંદા છે, સાજાપણું પ્રાપ્ત કરવા આવે છે, પાછા અટકી ગયેલા છે, પુનઃસ્થાપિત થવા માટે આવે છે, પ્રેમ વિહોણા છે, પ્રેમ લેવાને માટે આવે છે, કોઈ એમને પ્રેમ કરે. એકલતા અનુભવનારા લોકો છે. સંગતની ઝંખના સાથે ખ્રિસ્તી વ્યક્તિને, ખ્રિસ્તી મંડળી ને ભજન સેવામાં આવે છે. અશાંત છે, આકુળ વ્યાકુળ થઈ ગયા છે. શાંતિ પ્રાપ્ત કરવાને માટે ખ્રિસ્તી વ્યક્તિ અને ખ્રિસ્તી મંડળીની પાસે આવે છે. આત્મિક રીતે અંધ છે, આત્મિક પ્રકાશ મેળવવાને માટે મંડળીની પાસે આવે છે. અને છતાં કેટલા બધા જીવનોની પાસે એવા લોકોને મદદ કરવાને માટે, આપવાને માટે જે હોવું જોઈએ એ નથી. ઘણા ગામમાં દ્રાક્ષરસ નહોતો, ઘણા ગામમાં દ્રાક્ષરસ નહોતો. ઘણા ઈસુને, ઈસુના સામર્થ્યને અનુભવવા આવે છે. મંડળી ખાલી છે, મંડળી ખાલી છે. ખ્રિસ્તી વ્યક્તિમાં સામર્થ્ય નથી, પ્રેમ નથી. ઈસુ જે ખરો દ્રાક્ષ આવેલો છે, જેમાંથી દ્રાક્ષરસ મળે છે, જેમાંથી આનંદ અને જીવન મળે છે, તેની સાથેના એ સંબંધની અંદર એ ખાલી છે. હજીકેલના 34મો અધ્યાય અને 4 કલમમાં તો આ પ્રમાણે લખ્યું છે, તમે રોગીષ્ટને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી, જેનું હાડકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવી શકતા નથી, ખોવાઈ ગયેલા છે તેને તમે શોધી શકતા નથી. ઓ હાલો, આ મંડળીની હાલત છે, આ ખ્રિસ્તી વ્યક્તિની હાલત છે. ઘણા બધા લોકો, કુટુંબો પોતાના છોકરાને માટે આ દેશમાં આવ્યા કે છોકરાઓ સુખી થાય. અને હું ઘણી કુટુંબમાં બાળક તરીકે લોકો મને ફોન કરે છે, અમે બાળકો કહી ના શકીએ ઘણા લોકોને, પણ કહે છે સાહેબ અમે છોકરા માટે આ દેશમાં આવ્યા અને મેં છોકરા ગુમાવ્યા છે, અમે છોકરા ગુમાવ્યા છે. ઘણું મળ્યું, પૈસા છે, ગાડીઓ છે, ઘરો છે, પણ છોકરા ગુમાવ્યા છે. બીજી બાબત, આ બીજા અધ્યાયમાં બીજી બાબત, બીજી કલમ, દ્રાક્ષરસ ખૂટ્યો. પહેલી બાબત, દ્રાક્ષરસ નથી. બીજી બાબત, દ્રાક્ષરસ ખૂટ્યો. પ્રથમ દ્રાક્ષરસ હતો, હવે ખૂટી ગયો. પ્રથમ દ્રાક્ષ આવેલા સાથે જોડાણ હતું, ખ્રિસ્તી વ્યક્તિ ભારતની અંદર પ્રભુના વચનો પ્રભુના મંડળીના લોકો સાથેનું જોડાણ. પણ હવે એ જોડાણ તૂટી ગયું છે. હવે પ્રાર્થનાનો સમય નથી, પ્રભુના ઘરમાં આવવાનો સમય નથી. પ્રાર્થના દ્વારા વચનોના વચનોની બાબતમાં વચનની આધીનતા હતી, મંડળીની સમૂહ આરાધના માટે પ્રેમ હતો. ગીતશાસ્ત્ર 84માં લખવામાં આવ્યું છે, મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આજે કશું ઘણા તો 24 કલાક તમારે નોકરી જ કરતા. હું પૂછું, લા ભાઈ દિવળ માતા શું કરીએ સાહેબ, એક જ રજા મળે છે, એટલે એમાં લોન્ડ્રી કરવાની, ગ્રોસરી લાવવાની, અને એમાં પાછા અમારા કુટુંબમાં બધા પ્રસંગ હોય એ સાચવવાના. અને એટલા માટે પ્રભુના માટે, પ્રભુના લોકોની આરાધના માટે જે પ્રાયોરિટી હોવી જોઈએ એ નથી. નથી કહે છે કે મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે, જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ઓ વાલાઓ, આજે જીવતો ને જાગતો દેવ એ જ્યારે મારા ને તમારા હૃદયમાં આવે, ત્યારે જે ગીતો યાદ આવે છે, ત્યારે જે ભજન થાય છે, એનો જે આનંદ મળે છે, એ બહુ અનેરો આનંદ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરેલો હાથ ઊંચા કરીને. એફેસિસની મંડળીને પાસે ઘણું બધું હતું, પણ ત્યાં કહે છે કે પણ તારી વિરુદ્ધ મારે આટલું છે. એક બાબત તારી વિરુદ્ધ, જે તારી પાસે હોવી જોઈએ નથી, તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ. યાદ કરો, જે દિવસે તમે પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે તમારામાં જે ઉત્સાહ હતો પ્રાર્થના કરવાને માટે, સાક્ષી આપવાને માટે, વચનો આપવાને માટે, પ્રભુની પાછળ જવાને માટે, આજે આ દેશમાં આવ્યા પછી પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એપેસે તેને તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. દ્રાક્ષરસ ખૂટી ગયો છે, વાલો ખૂટી ગયો છે, પણ ધન્ય હોજો મારા અને તમારા પ્રભુને કે ત્યાં પ્રભુ હાજર, ત્યાં પ્રભુ હાજર. ઘણી વાર લગ્નની અંદર મેં આ સંદેશ આપ્યો છે, ઈસુ જે કહે તે, ઘણી વાર કહું લગ્નમાં પેલું ગીત ગયા છે ને, ફૂલના તે તકિયા ને ફૂલની તે ગાદી. આ 15-25 વર્ષ થયા પછી પૂછજો કે ફૂલ ને ગાદીઓ તકિયા રહ્યા છે કે. એ તો ભાઈ લગ્નના ગીતો હશે, એ લગ્ન પછી એ ફૂલના તકિયા મળે, પણ એ કઈ કાયમ ના રહેતા. કૌટુંબિક જીવનની અંદર પ્રશ્નો રહેવાના, માંદગી રહેવાની, બાળકોના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, નિર્ણય લેવાને માટે ઘણી બધી વાર, ઘણા વખતે નિર્ણય તમે પોતે નથી કરી શકતા. હોવાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એ જે કે બહુ અઘરું છે. ગ્રેસને મારા વાઈફને કોઈ માફી માગ દે, મારી માફી માગ, પણ પછી મને પ્રભુ એમ કે તે હવે ગ્રેસનું બરાબર આ કહ્યું ને, માફી માગ, તો મને એમ થાય પણ મારે ગ્રેસની માફી માગવાની. પત્યો સાંભળ્યો, યાદ રાખજો, પ્રભુ હંમેશા તમને સારું જ સારું કહેશે એવું નથી. મારા ને તમારા જીવનમાં ઘણી વાર ઈસુ જે કહેશે એ કરવું અઘરું છે, અને એટલા માટે ચમત્કાર થતો નથી. કૌટુંબિક જીવનની અંદર ચમત્કારની બાબત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એની આધીનતા ઉપર છે. જો આધીનતા નથી તો એ ચમત્કાર થશે નહીં. અને એટલા માટે દવા કડવી લાગે પણ પીએ તો સાજાપણું મળે, પણ પછી દોડી દઈએ તો કશું થાય નહીં. ઈસુ જે કહે તે કરો. પિત્તર કહે છે મારી પાસે જે છે એ હું તને આપું છું. હો વાલાઓ, તમારી પાસે એ છે. એમની પાસે સાક્ષી હતી. ગઈકાલે હું મીઠુભાઈના બેન એમની સાથે વાતો કરતો હતો, આજે સવારમાં છે. કેટલી બધી વાર ખ્રિસ્તી વ્યક્તિ પાસે સાક્ષી નથી. પિત્તર શું કહે છે કે અમારી તરફ જો, આપણે કહીએ આપણા છોકરાને અમારી તરફ જો, એટલે ભાઈ આપણે જ પીએ છે, ભાઈ છોકરાને શું કે તું ના પીશ, શું કહીએ? જે સાક્ષી આપણે જ ક્વાઇટ ટાઈમ કરતા નથી, આપણે જ બાઇબલ વાંચતા નથી, અને છોકરાને ચાલો બાઇબલ વાંચ કહી શકો છો? પતિ પત્નીને કહી શકે, પત્ની પતિને કહી શકે, મા બાપ બાળકોને કહી શકે, અમારી તરફ જો, અમારું જીવન, અમારું વર્તન, અમારી સાક્ષી, અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ, એની પાસે સાક્ષી નથી. મારો પિત્તર કહે છે કે અમારી તરફ જો, આજે મંડળીની પાસે એ સાક્ષી નથી. આજે પ્રભુના બાળકો અને પારકો અમે બધા છે, એક સાક્ષી નથી. અને એટલા માટે ઈસુનું જે સામર્થ્ય કહે છે કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ ઈસુ ખ્રિસ્તનું નામ છે. ઈસુ ખ્રિસ્તના નામથી તું ચાલતો થા, એ ચાલતો થાય છે. અમારી પાસે જે છે ઈસુ, ઈસુ વગર જો તમે ખાલી છો તો આજે મારો પડકાર છે. ઈસુને અપનાવી લો, ઈસુને અપનાવી લો. તમે ધાર્મિક છો, પ્રભુની સ્તુતિ થાઓ, પણ જો ઈસુ નથી ધાર્મિકતામાં, તમે ઉપવાસ કરો છો, તમે દાન ધર્મ કરો છો, પણ જો હૃદયમાં આનંદ નથી, હૃદયમાં શાંતિ નથી, એક વાત સંબંધિત અધૂર હશે. પ્રભુને પૂછો, પ્રભુ કઈ વાત સંબંધી હું ખાલી છું, મને ભર, મને ભર. પ્રભુ ભરશે. જો આનંદ નથી, આનંદથી ભરશે. જો શાંતિ નથી, શાંતિથી ભરશે. જો સામર્થ્ય નથી, સામર્થ્ય, જો તંદુરસ્તી નથી, તંદુરસ્તી પડશે. અને ઘણા બધા લોકો એ વિશ્વાસ કરે, જો તમારી પાસે હશે તો કાના ગામમાં ગણાય તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. તમને જોઈને ઘણા બધા લોકો ભરાશે. ઇબ્રાહિમને કહ્યું તારામાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે, તમારા બાળકો, કુટુંબ, મંડળી આશીર્વાદિત થશે. પ્રભુ તમારી સહાય મદદ કરે. પ્રાર્થના. એક પળ શાંત રહીએ. કાના ગામમાં જેમ પ્રભુ હાજર હતા, તેમ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાજર છે. કારણ કે પ્રભુ વચનના આપનાર અને વચનના પાડનાર છે. તેમણે કહ્યું છે જ્યાં બે કે ત્રણ મારે નામે એકતા મળશે, તેઓની મધ્ય હું છું. શું આ વચન પર વિશ્વાસ કરો છો? તો પ્રભુની હાજરી આ જગ્યાએ છે, એનો સ્વીકાર કરો. અને તમે ખાલી છો, ઘણું બધું તમારી પાસે છે, પણ ઈસુ નથી, કે ઈસુનો પ્રેમ નથી, ઈસુનું સામર્થ્ય નથી. તો પ્રભુને કહો, પ્રભુ મને ભર, મને ભર, હું ખાલી છું. જો ઈસુ તમને કેવું સામર્થ્ય આપે છે, તમારામાંથી જીવતા પાણીની નદીઓ વહેશે, કે તમારા કુટુંબ, મંડળીના ભાઈ બહેનો અને મંડળીની આજુબાજુના લોકો એમાંથી પીશે, સંતોષ મેળવશે, આશીર્વાદિત થશે. તમે જ્યાં હશે ત્યાં તમારા હૃદયમાં આ પ્રાર્થના કરો, અંગત રીતે, પ્રભુ આ રહ્યો, પ્રભુ આ રહી, મારો સ્વીકાર કરો, પવિત્ર આત્માથી મને ભરો. પ્રભુ, પ્રથમના પ્રેમનો મેં ત્યાગ કર્યો છે, હું ફરીથી મારું અર્પણ તમને કરું છું, મને તમારા પ્રેમમાં પુનઃસ્થાપિત કરો. જ્યાં હશે ત્યાં તમારા મનમાં પ્રાર્થના કરો. મારા પ્રભુ, આ સંદેશાને તમે આશીર્વાદિત કરો. તમારું વચન કદી નિષ્ફળ જતું નથી, વચન આપનાર કોઈ નથી, પણ વચન પવિત્ર આત્માના સામર્થ્યની અંદર પવિત્ર આત્મા પોતે જ કામ કરે છે. ઓ પ્રભુ, એ વચન દ્વારા જે હૃદય ફરી એકવાર પોતાના હૃદયમાંથી પ્રાર્થનાઓ કરીશ, એને તમે સ્વીકારો અને માન્ય કરો, અને જીવનને ઘણા બધાને માટે આશીર્વાદિત કરો, ઈસુ પ્રભુને નામે. આમેન.
ગોવિંદ સાહેબનો ઘણો આભાર, સુંદર વચનને માટે, અજાયબ જેવી સાક્ષીને માટે, અને જે કામ ઈશ્વરે તમને અને મને આપ્યું છે તે જવાબદારી જો ઉઠાવી છે એ સગડાને માટે આપણે ગોવિંદ સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો, તેના મહિમાને માટે વાપરો, અને તમારી મારફતે નાશમાં જતો કોઈ આત્મા બચે તેના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આપણે ઊભા થઈએ અને ત્યારે 268મી ગીતનો પહેલો શ્લોક ગાઈએ, અને ત્યાર પછી ઈશ્વરની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. 268 પહેલો શ્લોક.
સ્વર બોલાવે
સાથે સાથે બોલીએ. વાકાશ મારા બાપ, મારું નામ પવિત્ર બનાવ, મારું રાજ્ય આવો, જેમ વર્ણ માફ કરે છે એમ વર્ણ માફ કરો, અમને પરીક્ષા બનાવો, ડાયો કરો, કેમ કે રાજ્ય પ્રાર્થના મહિમા સરકાશ તમારા મજો. આમેન.
હવે આપણા તારણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, મહાન ઈશ્વરનો પ્રેમ, પવિત્ર આત્માનું સામર્થ્ય, શાંતિ આપણી સાથે અને પ્રભુના તમામ બાળકોની સાથે પ્રભુના આવતા સુધી રહો. આમેન.